तेरा पूजा उपाय श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न पंचैते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला भाग बीजो એમાં પ્રશ્ન 19 પુસ્તકમાં પાનું છે 20 અને કોમ્પ્યુટરમાં પેજ નંબર 281 જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા કોમ્પ્યુટરમાં પેજ નંબર 281 પુસ્તકમાં બીજા ભાગનું પાનું 20 પ્રશ્ન 19 પ્રશ્ન 19 છે કે 12 પ્રકારના તપ કયા છે એમાં 6 બાહ્ય તપ છે એના સંબંધી આપણે વાત કરી છે અને હવે બીજા 6 અભ્યંતર તપ છે એની વાત કરીએ તો 6 અભ્યંતર તપ કઈ રીતે છે પહેલું છે પ્રાયશ્ચિત પ્રમાદ અથવા અજ્ઞાનથી લાગેલા દોષોની શુદ્ધિ કરવી બે કારણે દોષ લાગે એક પ્રમાદને વશ થાય અથવા તો અજ્ઞાનને વશ એવો દોષ થાય એ દોષની શુદ્ધિ કરવી જ્યારે એમ સ્વીકારવામાં આવે કે આ દોષ છે પહેલા તો એ દોષ છે એમ સ્વીકારવામાં આવે એટલે અડધું પ્રાયશ્ચિત થઈ જાય મોટા ભાગે જીવો માન કસાયમાં એવા હોય છે કે પોતે તો દોષ કરતા જ નથી પોતે પોતાનો દોષ સ્વીકારતા જ નથી એટલે જ્યારે પોતાનો દોષ થયો છે એવું સ્વીકારવામાં આવે એનો અર્થ જ કે અડધું પ્રાયશ્ચિત તો થઈ ગયું પછી વાત એ રહી કે સરળતાપૂર્વક નમ્રતાપૂર્વક એ દોષનું પ્રાયશ્ચિત કરવું અને બીજી વાર ન થાય એ માટેનો નિર્ણય કરવો પ્રાયશ્ચિત મુનિઓ પણ કરે છે અને શ્રાવકો પણ કરે છે સાધક પણ કરે છે ગૃહસ્થ માટે પણ પ્રાયશ્ચિત અતિ જરૂરી છે ગુરુ પાસે પ્રાયશ્ચિત માગી શકાય કે મેં આવા પ્રકારે ભૂલ કરી આ પ્રકારે દોષ કર્યા છે તો એને માટે મને પ્રાયશ્ચિત આપો અને ગુરુ જે પ્રાયશ્ચિત બતાવે તે પ્રમાણે પ્રાયશ્ચિત કરી શકાય ગુરુ ન હોય તો એ વખતે પોતે જાતે પ્રાયશ્ચિત કરી શકે છે એટલે કે એ જે દોષ કર્યો છે એ દોષ ન કરવો અને એના કરતા વિરુદ્ધ ભાવે એટલે જેવા દોષ છે એના કરતા વિરુદ્ધ ભાવ જો કોઈને મારવાનો દોષ કર્યો હોય તો અભયદાનના ભાવે કોઈ પણ પ્રકારે માયાનો દોષ કર્યો હોય તો સરળતાના ભાવે એવા ભાવે વર્તવાનો નિર્ણય કરવો અને ફરી ન થાય એ માટે જાગૃત રહેવું એટલે એ રીતે દોષની શુદ્ધિ થાય એ દોષની શુદ્ધિ થાય તો જ પ્રાયશ્ચિત થયું કહેવાય બીજું છે વિનય પૂજ્ય પુરુષોનો આદર કરવો મુનિ માટે પણ પૂજ્ય પુરુષોનો આદર હોય છે એ પણ પોતા કરતા મોટા એટલે ઉપાધ્યાય આચાર્ય વગેરેનો આદર કરે છે જ્ઞાનમાં પોતાથી મોટા છે એમનો આદર કરે છે અને તે જ રીતે શ્રાવક અને ગૃહસ્થો મિથ્યાદ્રષ્ટિ પણ ધર્મમાં જે મોટા છે એનો આદર કરે છે આવો આદર કરવો કેમ કે આદર કરવાનું તો આપણે કહીએ છીએ પણ આદર ખરા અર્થમાં કરતા નથી જ્યારે જ્ઞાનમાં મોટા જ્ઞાનમાં આપણા કરતા વિશેષ છે એ મળે છે ત્યારે આપણે પોતાનું અભિમાન છોડતા નથી અને સરળતાપૂર્વક એમનો વિનય કરતા નથી આવું બને છે પોતાને ધનલક્ષ્મી વિશેષ છે એટલે એ પોતે પોતાની જાતને મોટો સમજે છે એટલે સામે જ્ઞાની પુરુષ છે એનો આદર વિનય સત્કાર કરવાનો એ બધું ભૂલી જાય છે પોતાની મોટાઈ એને આડી આવે છે કોઈક પ્રકારે, કાં તો પોતાની ઉંમર એને આડી આવે છે કે હું મોટો ઉંમરમાં ને આ નાનો, અથવા તો હું પૈસા પાત્ર, અથવા તો હું આ પોઝિશન ઉપર છું, એ બધું એને આડું આવે છે એટલે એ વિનય ભૂલી જાય છે. અહીંયા છ પ્રકારના અભ્યંત તપમાં વિનયને તપ તરીકે એટલા માટે જ લેવામાં આવ્યો છે કે તમે તમારું બધું માન અભિમાન પદ પ્રતિષ્ઠા બધું ભૂલી અને જે પૂજ્ય છે તેનો આદર કરો. ત્રીજું છે વયાવૃત, શરીર અને અન્ય વસ્તુઓથી મુનિઓની સેવા કરવી. મુનિઓ પણ પોતે આ રીતે સેવા કરે છે, બીજા મુનિની સેવા કરતા હોય છે, એ વયાવૃત છે અને શ્રાવક પણ કરે છે. એટલે એવો ભાવ અંતરમાં હોય છે, આ અભ્યંતર તપમાં વયાવૃતને લીધું છે એટલે એવો સેવાનો ભાવ છે તે સહજ હોય છે કે કોઈ મુનિને કંઈ પણ તકલીફ કંઈ લાગે એટલે પોતે એને સાતા કેમ ઉપજે એવા ભાવ સહિત એની સેવા કરે. ચોથું છે સ્વાધ્યાય, જ્ઞાનની ભાવનામાં આળસ નહીં કરવી, એનું નામ સ્વાધ્યાય. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન અને દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા પોતે એવું ભાવશ્રુત પ્રગટ કરવું છે એવા લક્ષે જ્ઞાનની ભાવનામાં, એટલે કે જ્ઞાન પણ પોતે પરિણમી જવું છે એવા વિકલ્પ સહિત છે, એવા વિકલ્પને સ્વાધ્યાય કહેવામાં આવે છે. પોતે જ્યારે અંતરમાં ઉતરી જાય છે અને પોતે જ્ઞાન સ્વરૂપે પરિણમે છે એ શુદ્ધ ઉપયોગ છે, પણ જ્યાં સુધી એ પોતે જ્ઞાન સ્વરૂપે પરિણમતો નથી અને દ્રવ્યશ્રુતને લઈને ભાવશ્રુતનો પુરુષાર્થ કરે છે કે હું પણ એવા આત્માની પ્રાપ્તિ કરું, અથવા તો હું જ્ઞાન સ્વરૂપ છું અને હું જ્ઞાન સ્વરૂપે પરિણમું, એવી વિકલ્પ સહિતની ભાવના છે એ સ્વાધ્યાય છે. એના લક્ષ્ય પછી એ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે છે, તીર્થંકર ભગવાન છે તો એમના સમોસરણમાં જઈને એમની વાણી સાંભળે છે, સદગુરુની વાણી સાંભળે છે, ધર્મચર્ચા કરે છે, એ રીતે એ સ્વાધ્યાય કરે છે. ખરેખર તો સ્વાધ્યાયનો અર્થ એ થાય છે કે સ્વનો અધ્યાય, સ્વ એટલે ભગવાન આત્મા પોતે, એનો અભ્યાસ, એનામાં રહેવાનો અભ્યાસ, બહારમાં નહીં જતા પોતાના આત્મામાં પોતાના સ્વરૂપમાં રહેવાનો અભ્યાસ, એટલે સ્વાધ્યાય, સ્વનો અભ્યાસ. પાંચમું છે વિસર્ગ, વિસર્ગ એટલે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહનો ત્યાગ કરવો. 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ અને 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ એનો ત્યાગ કરવો, એનું નામ વિસર્ગ છે. હમણાં અષ્ટપાવડમાં પણ આ વિશે આપણે વાત કરી ગયા છીએ, પરિગ્રહ વિશે અને આ 6 પ્રકારના અભ્યંતર તપ વિશે. ધ્યાન, ચિત્તની ચંચલતાને રોકી તેને કોઈ એક પદાર્થના ચિંતનમાં લગાવવું. મન ચંચળ છે, એ ચંચળતા ને લઈને એ વિકલ્પો કર્યા કરે છે, વિચારો કર્યા કરે છે, એ વિચારોને વિકલ્પોને રોકવા અને શાંત ચિત્તે પોતાના સ્વરૂપના વિચાર કરવા, એ ચંચળતાને રોકવા માટે, મનને એકથી બીજી જગ્યાએ જતું અટકાવવા માટે કોઈ એક વિષયને, એક પદાર્થને ચિંતનમાં લેવો, એનું નામ ધ્યાન. એટલે કોઈ એક વિષે એકાગ્રતા કરવામાં આવે, એકને અગ્ર બનાવી અને એનું ચિંતન કરવામાં આવે તો તે ધ્યાન કહેવાય છે. આત્માને લક્ષે જે ધ્યાન કરવામાં આવે એ ધ્યાનમાં પોતાના નિજ સ્વરૂપનું જ લક્ષ્ય કરીને એમાં એકાગ્રતા કરી અને ધ્યાન કરવામાં આવે છે. પરંતુ સાધક દશામાં જ્યારે એવું નથી થતું ત્યારે કોઈ એકનું ચિંતન કરવું, એટલે કોઈ એકમાં એકાગ્રતા કરવી, એકમાં એકાગ્રતા એટલે ધર્મના વિષયમાં એકાગ્રતા કરે, દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે એટલે એમાં બરાબર ચિત્ત પરોવીને એકાગ્રતા કરે અને જે વાંચ્યું છે એનો વિચાર કરે, એનું મંથન કરે, એનું મનન કરે, તો એ પણ ધ્યાન છે. મુનિને આવા ધ્યાન હોય છે, મુનિને ઉત્કૃષ્ટ ધ્યાન હોય છે, પોતે પોતાના સ્વરૂપમાં ડૂબી જાય છે, નિર્વિકલ્પ દશામાં પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વરૂપમાં વાળી દે છે અને ત્યાં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે, એવું ધ્યાન મુનિને હોય છે. મુનિની ઉત્કૃષ્ટ દશા જેમ જેમ થતી જાય છે, જેમ જેમ શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ એમને ધ્યાનની અવસ્થાની અંદર પણ વધારે સમય રોકાવાનું થાય છે. જ્ઞાનની દશા, જ્ઞાનની તારતમ્યતા પણ ઊંચી થાય છે. શાંતિ, સુખ, આનંદનો વધારો થાય છે અને વિશેષતાથી જ્યારે સ્થિરતા થાય છે ત્યાર પછીથી એ શ્રેણી ચડી અને શુક્લ ધ્યાન પ્રગટ કરે છે. એટલે મુનિને ધ્યાન હોય છે. હવે એના પછીનો પ્રશ્ન છે, 20મો પ્રશ્ન, ઉપાધ્યાયના 25 ગુણો કયા? અત્યારે જે આ વાત હતી, 6 પ્રકારના બાહ્ય તપ, 6 પ્રકારના અંતરંગ તપ, અને એની પહેલા આપણે 3 ગુપ્તી, 6 આવશ્યક, 5 આચાર, ઉત્તમ ક્ષમા આદિ અને 12 પ્રકારના તપ, એ બધું જે કરી ગયા એ આચાર્યના 36 ગુણોની વાત હતી. અહીંયા 20મો પ્રશ્ન છે, ઉપાધ્યાયના 25 ગુણો કયા? ઉત્તરમાં અહીંયા આપ્યું છે કે 11 અંગ અને 14 પૂર્વને પોતે ભણે છે તથા પાસે રહેનાર ભવ્ય જીવોને ભણાવે છે, તેથી તેઓને 25 ગુણો હોવાનું સમજવું. આ ઉપચારથી કહેવામાં આવ્યું છે. જે મુનિના ગુણો છે, જે આચાર્યના ગુણો છે, એ જ ઉપાધ્યાયના ગુણો છે. એટલે કે 28 મૂળ ગુણ સહિત બાહ્ય દ્રવ્યલિંગ છે અને એવું જ ભાવશ્રુત વર્તે છે. એ ભાવલિંગી મુનિ છે તો જ એ ઉપાધ્યાય છે, એ સમ્યક દ્રષ્ટિ છે તો જ એ ઉપાધ્યાય છે. પોતાનું સ્વરૂપ 7મા ગુણસ્થાનને અનુરૂપે જેણે પ્રગટ કર્યું છે એવો એ મુનિ છે, એ ઉપાધ્યાય છે. પણ અહીંયા જુદું પાડવું છે એટલે એ અપેક્ષાએ અહીંયા 25 ગુણો તરીકે એ વાત કરી છે કે 11 અંગ અને 14 પૂર્વનું જેને જ્ઞાન છે એટલે પોતે ભણે છે અને એ બીજાને પણ ભણાવે છે. પણ એનો અર્થ એવો નથી થતો કે એને મુનિના જે લક્ષણો છે તે દર્શાવવામાં આવે, બાહ્ય લક્ષણો અને અંતરંગ દશાની જે વાત કરવામાં આવી એ હોય નહીં, એવી વાત નથી, એનો એવો અર્થ નથી થતો. પ્રશ્ન 21, મુનિ સાધુ શ્રમણ ના 28 મૂળ ગુણ કયા? સાધુ શ્રમણના 28 મૂળ ગુણ કયા છે? ઉત્તરમાં કહે છે કે 5 મહાવ્રત, હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ, એની વીરતીરૂપ 5 મહાવ્રત છે. મહાવ્રત એટલા માટે છે કે અતિચાર રહિત હોય છે. અતિચાર રહિત 5 મહાવ્રત છે. 5 સમિતિ, ઈર્યા, ભાષા, એષણા, આદાન, નિક્ષેપણ અને પ્રતિષ્ઠાપન. સમિતિની વાત જરા કરીએ કે મન, વચન અને કાયા એની ગુપ્તીને સમિતિની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ તો સમિતિ શા માટે? કેમ કે એ કાયાની કોઈપણ પ્રકારે પૂર્ણપણે ગુપ્તી થઈ ન શકે, એટલે કે કાયાનું કોઈપણ હલનચલન પણ ન હોય, કંઈ પણ ન હોય, એવી અવસ્થા તો માત્ર કાયોત્સર્ગની દશામાં હોય, ધ્યાનની દશામાં કાયોત્સર્ગ હોય ત્યારે હોય. તો બાકીના સમયમાં જે કાયાનું હલનચલન વગેરે જે કંઈ થાય છે, કાયા સંબંધીનો જે વેપાર છે, એ વેપારને સીમિત કરવામાં આવ્યો હોય એવી એ સમિતિ છે. સીમિત એટલે કે એમાં કોઈ પાપ દોષ ન લાગે, કોઈ જીવની હિંસા ન થાય, એવી રીતે એ કાયાની ક્રિયા થતી હોય એ સમિતિ છે. એમાં ચાલતી વખતે, બોલતી વખતે, આહાર લેતી વખતે અને નિક્ષેપણ કરતી વખતે, મળમૂત્રનો ત્યાગ કરતી વખતે અને વસ્તુને ઉપાડીને એક જગ્યાએથી બીજા સ્થાને મૂકતી વખતે, મુનિને પણ કમંડળ, પીંછી આદિ છે, ક્યારેક એમની પાસે શાસ્ત્ર પણ હોય છે, તો એ વસ્તુઓને ઉપાડતી મૂકતી વખતે પણ કોઈપણ પ્રકારે સૂક્ષ્મજીવોની હિંસા ન થાય અને પોતાનું ઉઠવું, બેસવું, ચાલવું એ ઈર્યા સમિતિ છે. ભાષા, એમની ભાષામાં અસત્ય આવે નહીં, મિષ્ટભાષી હોય, કોઈને દુઃખ થાય એવું બોલે નહીં, એટલે ભાષા સમિતિ છે. આહારની એમની જે ક્રિયા છે એ પોતાને માટે બનાવેલો આહાર લેતા નથી, એમાં એમને વૃત્તિ પરિસંખ્યાન છે, એ પોતે દોષ રહિત આહારને ગ્રહણ કરે છે, એ બધું એષણા સમિતિમાં જાય છે. અને યોગ્ય જગ્યાએ જીવની હિંસા ન થાય એ રીતે નિક્ષેપણ કરે છે. તો આ રીતે એ સમિતિ છે, એ મુનિના ગુણમાં લેવામાં આવ્યું છે, એમને એ રીતે પાંચ પ્રકારની સમિતિ છે, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પછી પાંચ ઇન્દ્રિય નિરોધ. મુનિને જીતેન્દ્રિયપણું હોય છે, પાંચે ઇન્દ્રિયના વિષયોની આસક્તિ ચાલી ગઈ છે, ઇન્દ્રિયો તરફ હવે લક્ષ્ય રહ્યું નથી, ઇન્દ્રિયોના વિષયો તરફ લક્ષ્ય રહ્યું નથી, એટલે બાહ્ય ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષયો અને ભાવ ઇન્દ્રિય એ ત્રણેયને ખરેખર તો ગુરુદેવ ઇન્દ્રિય કહે છે. તો એ ત્રણેયનો નિરોધ થયો છે, એટલે કે હવે એ ઇન્દ્રિયોના વિષયો તરફ દ્રષ્ટિ જતી નથી, એમાં રૂચિ થતી નથી, એ ઇન્દ્રિય નિરોધ છે. એટલે અહીંયા કહે છે કે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ઇષ્ટ અનિષ્ટપણું ન માનવું, એમાં રૂચિ થાય નહીં, એના તરફ લક્ષ્ય જાય નહીં, એના તરફની પૂર્ણપણે ઉદાસીનતા હોય તો પછી એમાં ઇષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ થાય નહીં, કે આ સારું છે ખરાબ છે એ પ્રયત્ન થતો જ નથી. છઠ્ઠું છે આવશ્યક. છ આવશ્યક હોય છે, સામાયિક, વંદના, ચોવીસ તીર્થંકરની અથવા પંચ પરમેશ્વરની સ્તુતિ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને કાયોત્સર્ગ. મુનિને આ પ્રમાણે છ આવશ્યક હોય છે. મુનિ સાતમે ગુણ સ્થાને છે ત્યારે એમને કોઈ વંદ્ય વંદ્યક ભાવ હોતો નથી, એટલે કે વંદના કરવાના ભાવ હોતા નથી, પોતે પોતાના સ્વરૂપમાં લીન હોય છે. સાતમા ગુણસ્થાનથી ઉપરના બધા જ ગુણસ્થાનમાં એ ભાવ હોતો નથી. વંદન કરવાનો ભાવ સાતમા ગુણસ્થાનથી શરૂ કરી અને બધા જ ઉપરના ગુણસ્થાનમાં એ વંદન કરવાનો ભાવ હોતો નથી. કેમ કે પોતે નિર્વિકલ્પ દશામાં નિજ સ્વરૂપમાં લીનતા કરી છે, ત્યાં સ્થિરતા કરે છે, ત્યારે બીજાને વંદન કરવાનો એટલે કે પરને વંદન કરવાનો ભાવ એ બાહ્ય ભાવ છે, પરના લક્ષ્ય થતો ભાવ છે અને શુભ ભાવ છે, એવો શુભ ભાવ અંતરંગ દશામાં હોતો નથી. એટલે અહીંયા જે વંદનની વાત કરી છે તે જ્યારે મુનિ સાતમે ગુણ સ્થાને નથી અને છઠ્ઠે છે ત્યારે એ ભાવ હોય છે. ચોવીસ તીર્થંકરની અથવા પંચ પરમેશ્વરની સ્તુતિ એ ભાવ પણ મુનિને હોય છે. પ્રશ્ન કેટલીક વખત અહીંયા કરવામાં આવે છે કે આચાર્ય હોય એ નમસ્કાર મંત્ર બોલે અને નમસ્કાર મંત્ર બોલે તો પછી એ બીજા સાધુને નમસ્કાર કરે, આચાર્યનું પદ ત્રીજું છે, તો માત્ર પછી એ નમસ્કાર એટલો જ બોલે કે નમો અરિયંતાણમ અને નમો સિદ્ધાણમ એટલું જ બોલે, કેમ કે પોતે આચાર્ય છે તો પછી શું થાય, કે પછી આગળ બોલે. જો પ્રશ્ન કરનાર પોતે પૂરેપૂરું સમજો ન હોય ત્યારે એને આવો પ્રશ્ન થાય. જે સ્તુતિ છે એમાં એવો ભાવ છે કે એ જેમણે પ્રાપ્ત કર્યું છે એ પ્રાપ્તિ નો અહોભાવ છે કે તમે આવું પ્રાપ્ત કર્યું છે. આચાર્ય હોય સાતમું ગુણસ્થાન તો એનું પણ છે અને મુનિ હોય એનું પણ સાતમું ગુણસ્થાન છે, પણ જેને પ્રચુર સ્વસંવેદન વર્તે છે એવો જો મુનિ પોતાના આત્માની શુદ્ધિ વધારી અને પુરુષાર્થ ઉગ્ર ઉપાડે છે તો પછી એ પેલા આચાર્ય કરતા પહેલા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. એટલે અંતરંગ દશા એની આચાર્ય કરતા ઊંચી હોઈ શકે છે, અંતરંગ દશા એની ઊંચી હોઈ શકે છે. એટલે એ અપેક્ષાએ જોવા જઈએ તો જ્યારે એ મુનિ પણ પંચ પરમેશ્વરીને નમસ્કાર કરે છે તો એ પંચ પરમેશ્વરીને નમસ્કાર કરે છે, જે સાધુના ત્રણ પદને નમસ્કાર કરે છે, કે જે સાધુ મોક્ષ માર્ગમાં છે અને એ શીઘ્ર કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લેવાના છે એવા એમના ભાવ છે, એવી એમની અત્યારે વર્તમાન દશા છે એમ સમજી અને એમ વિચારીને અથવા તો એમ એવા ભાવ સાથે એ આચાર્ય પણ પંચ પરમેશ્વરીને નમસ્કાર કરે છે અથવા એમની પણ સ્તુતિ કરે છે. બીજી વંદન કરવાની એક વાત છે, એની સ્પષ્ટતા કરવામાં આવી છે, અષ્ટભાવળમાં પણ સ્પષ્ટતા થઈ ગઈ છે અને પ્રવચન સારમાં પણ એ સ્પષ્ટતા થઈ છે કે મુનિ છે એ એનાથી વિશેષ જ્ઞાની હોય એને નમસ્કાર કરે છે, એનો વિનય કરે છે, નમસ્કાર પણ કરે છે અને વિનય કરે છે. સામાન્ય વિનય તો મુનિને સામે બીજા મુનિ આવે છે ત્યારે સહજપણે હોય છે, આદર સહજપણે હોય છે, ઉભા થઈ અને એ આનો એને સત્કાર કરે છે, અને વિશેષ આદર પછી એ જો મુનિ એના કરતા વિશેષ જ્ઞાની હોય એને ખ્યાલમાં આવે છે તો પછી વિશેષ એનો આદર વર્તે છે. એટલે એ ભાવ તો મુનિને હોય જ છે. મુનિને કોઈ અભિમાન હોતા જ નથી, મૂળ વસ્તુ એ છે. એટલે અહીંયા એ વાત લીધી છે, મુનિને માટેની વાતમાં આ બધું લેવામાં આવ્યું છે. પ્રતિક્રમણ તો એમને સમય સમય વર્તે છે અને સ્વાધ્યાય અને કાયોત્સર્ગ એમને હોય છે. સ્વાધ્યાય એટલે સ્વમાં સ્વરૂપમાં અધ્યયન અને કાયોત્સર્ગ એટલે કાયાને સ્થિર કરી અને કાયાના જે કંઈ વ્યાપાર છે એને સ્થિર કરી દઈને અટકાવી દઈને આત્મામાં ઉતરી જવું એ કાયોત્સર્ગ છે. નિર્વિકલ્પ દશામાં આત્મામાં ઉતરી જવું એ કાયોત્સર્ગ છે. એટલે એ કાયોત્સર્ગ સહિત પોતે ધ્યાનમાં પોતાના સ્વરૂપને ધ્યાવે છે. આ રીતે છ આવશ્યક મુનિના હોય છે. મુનિને બીજું કયું કાર્ય હોતું જ નથી, મુનિને બીજા કોઈ વિકલ્પ વિચાર હોતા જ નથી. માત્ર એમને તો પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો જ ભાવ હોય છે અને વારંવાર એનો પુરુષાર્થ એ કરે છે. બીજું કોઈ એમને કંઈ કરવું હોતું જ નથી, બીજો કોઈ એમને વ્યાપાર નથી. મન વચન અને કાયાના જે કંઈ વ્યાપાર થાય છે તે આત્માને લક્ષ્ય વ્યાપાર છે, બીજો કોઈ એમને વ્યાપાર હોતો નથી. મુનિનું તો આ પ્રકારે છ આવશ્યક સહિત પ્રવર્તન જ હોય, બીજું કોઈ રીતે પ્રવર્તન હોય નહીં. એટલે હવે અહીંયા કહે છે કે આ 21 થયા, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિય નિરોધ અને છ આવશ્યક એમ 21 થયા. અને હવે બીજા સાત કહે છે, એમાં આ પ્રમાણે છે કે નગ્ન દિગંબર સાધુ છે, એને કેશ લોચન છે, અચેલપણું એટલે વસ્ત્રરહિતપણું દિગંબરપણું છે, અસ્નાનતા એ સ્નાન કરતા નથી, ભૂમિશયન કરે છે, અદંત ધોવન એટલે દાંતણ કરતા નથી, ઉભા ઉભા ભોજન કરે છે અને એક વખત માત્ર આહાર લે છે. આ રીતે 28 મૂળ ગુણ સહિત આચાર્ય ઉપાધ્યાય મુનિ એમનું ચારિત્ર હોય છે. આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેય નિશ્ચય રત્નત્ર અર્થાંત શુદ્ધ ઉપયોગરૂપ મુનિધર્મરૂપ જે આત્માનું સ્વરૂપનું સાધન છે તે વડે પોતાના આત્મામાં સદા તત્પર સાવધાન એટલે જાગૃત રહે છે. મૂળ વાત આ છે, એમને નિશ્ચય ચારિત્ર હોય છે અને બાહ્યમાં આવું 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ હોય છે. બાહ્યમાં 28 મૂળ ગુણોના ધારક હોય છે. તેમની પાસે દયાનું ઉપકરણ પિંછી મોર પિંછ હોય છે અને શૌચનું ઉપકરણ એટલે બાહ્ય શુદ્ધિનું ઉપકરણ કમંડળ અને જ્ઞાનનું ઉપકરણ સુશાસ્ત્ર હોય છે. તેઓ શાસ્ત્ર કથિત શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યા છે એવા 46 દોષ અને 32 અંતરાય એમાં 14 આહાર સંબંધી એનાથી બચીને શુદ્ધ આહાર લે છે અને એવા મુનિ સાધુ મોક્ષ માર્ગમાં છે. એટલે તે જ મોક્ષ માર્ગના સાચા સાધુ છે અને તે ગુરુ કહેવાય. પ્રશ્ન 22, અરહંત ભગવાન કયા 18 દોષોથી રહિત છે? અરહંત ભગવાન એટલે જેમણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ચાર ઘાતી કર્મોનો ક્ષય થયો છે, એવા કેવળી ભગવાન તીર્થંકર ભગવાન કયા 18 દોષોથી રહિત છે? ઉત્તર આપ્યો છે એમાં, ક્ષુધા, તૃષા, ભય, રોષ એટલે ક્રોધ, રાગ, મોહ, ચિંતા, જરા એટલે ગઢપણ, રોગ, મૃત્યુ, શ્વેદ પરસેવો, ખેદ, મદ, રતિ, વિસ્મય, નિંદ્રા, જન્મ અને ઉદ્વેગ, આ 18 દોષ અરહંત ભગવાનને કદી હોતા નથી. નિયમસાર ગાથા 6 માંથી વાત લેવામાં આવી છે. કોઈને એમ થાય કે અહીંયા ક્ષુધા તૃષા લખ્યા છે તો એ કેવી રીતે? પ્રભુ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યાર પછીથી શરીર પરમ ઔદારિક થઈ જાય છે, એટલે એ શરીર સ્ફટિક જેવું થઈ જાય છે. એ શરીરને હવે કંઈ લેવાનું રહેતું નથી, એ શરીરને કોઈ આહાર પાણી ગ્રહણ કરવાના હોતા નથી, કવળ આહાર હોતો નથી. એમને ક્ષુધા પણ નથી ને તૃષા પણ નથી. એ ભગવાન આત્મા પોતાના અંતરમાં બિરાજી જાય છે. એમનું જાણવું દેખવું કંઈ પણ હોય છે તે ઇન્દ્રિયો દ્વારા થતું નથી, એ માત્ર પોતાના આત્મા દ્વારા આત્માના પ્રદેશો દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન કરે છે એવી એમની દશા છે. એટલે હવે ક્ષુધા તૃષા એમને હોતા નથી. બીજી બધી વાત જે રહી તો પોતે અંતરમાં ઉતરી ગયા છે એટલે હવે કોઈ પ્રકારના એમને આ દોષ રહ્યા નથી. એમની દ્રષ્ટિ જ બદલાઈ ગઈ છે. પોતે શુદ્ધ આત્મ સ્વરૂપમાં જ રમણતા કરી રહ્યા છે. એમને બાહ્યમાંથી કંઈ લેવું નથી, બાહ્યમાંથી કંઈ પ્રાપ્ત કરવું નથી, પરને લઈને કંઈ પ્રાપ્તિ કરવાની છે નહીં. એટલે પરથી કંઈ એમને ઉદ્ભવી શકે જ નહીં. સમ્યક દર્શન થાય ત્યારે જ જીવને એ માન્યતા તો થઈ જાય છે કે કોઈ મને દુઃખી કરી શકે નહીં કે કોઈ મને સુખી કરી શકે નહીં. કોઈ મને દુઃખી કે સુખી કરી ન શકે એ માન્યતા તો સમ્યક દર્શન જ્યારે થાય છે ત્યારે સમ્યક દ્રષ્ટિને થઈ જાય છે. એટલે સમ્યક દ્રષ્ટિને પણ પછી તો એવા ભય તો રહેતા નથી, ક્રોધ પણ નથી. હવે કોને લઈને ક્રોધ થાય? રાગ છે તો દ્વેષ થાય છે. રાગ અને દ્વેષ બંને સાથે રહેલા છે. એટલે જ્યાં સુધી રાગ હોય છે ત્યાં સુધી દ્વેષ થવાના પણ પૂરેપૂરા ચાન્સ છે. એટલે રાગ કે દ્વેષ બેમાંથી એક પણ નથી રહ્યા, મોહને જીતી લીધો છે. એટલે પછી કઈ વાતની ચિંતા હોય? હવે એક ઘડપણની આ વાત લખી છે કે જરાય, તો હવે શરીરની સ્થિતિ પ્રમાણે તો એમ થાય કે આપણને ઘડપણ આવવું જોઈએ, તો ના પ્રભુ એમ નથી. કેમ કે એમનું શરીર હવે બદલાઈ ગયું છે, એમ એ બધા પરમાણુઓ જે છે એમાં એ રીતે ફેરફાર થઈ ગયા છે. શરીરમાં જે પરમાણુઓ છે એ સ્કંદ રૂપે છે અને એ પરમાણુઓમાં ફેરફાર તો જન્મથી મૃત્યુ સુધી થયા જ કરે છે. અહીંયા કેવળ જ્ઞાન જે જીવને થાય છે એ જીવને પરમ ઔદારિક શરીર પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે એ શરીર બદલાઈ જાય છે, એ પ્રકારે થઈ જાય છે. હવે એમાં જે સામાન્ય મનુષ્યના શરીરમાં જે રીતે વૃદ્ધાવસ્થાને લઈને જે ફેરફારો ચાલ્યા કરે છે એવા ફેરફારો હવે થતા નથી. હવે કોઈ પણ પ્રકારના એવા ફેરફાર થતા નથી. એટલે જરા એટલે ઘડપણ નથી, રોગ છે નહીં. એના પછી મૃત્યુ લીધું છે, મૃત્યુ નથી. તો આપણને એમ થાય કે શરીર છે ને મૃત્યુ નથી. તો પ્રભુ મૃત્યુનો અર્થ એ થાય છે કે જેને બીજો જન્મ લેવાનો હોય એને મૃત્યુ કહેવાય. જેમને બીજો જન્મ લેવાનો છે એને મૃત્યુ હોય. અહીંયા તો હવે બીજો જન્મ લેવાનો નથી, બીજો ભાવ કરવાનો જ નથી. આ જીવ પોતે ભાવ મોક્ષની દશામાં પ્રવર્તી રહ્યો છે. ચાર ઘાતી કર્મોનો નાશ થયો છે અને ચાર અઘાતી કર્મ જે રહ્યા છે એનો આયુષ્ય નામ ગોત્ર અને વેદનીય એવા કર્મ રજકણોનો ક્ષય થશે, એનો સ્થિતિબંધ પૂરો થશે. એટલે ક્ષય થશે એટલે સહજ રીતે એ આત્મા એ શરીરથી જુદો ત્યાંથી નીકળી અને સિદ્ધ શિલા ઉપર બિરાજી જશે. એટલે હવે એ જીવને જન્મ લેવાનો નથી. એટલે એ અપેક્ષાથી એમ કહેવાય કે હવે એમને કોઈ મૃત્યુ નથી, હવે એમને મૃત્યુ નથી, હવે એ નિર્વાણ છે. શ્વેદ પરસેવો હોતો નથી, ખેદ હોય નહીં. કેમ કે મનમાં એવા કોઈ ભાવ જ નથી ખેદ થાય એવા. પોતે આત્મામાં વસી ગયા છે, આત્મામાં સુખમાં શાંતિમાં બિરાજે છે, એવું અપૂર્વ સુખ ને શાંતિ છે ત્યાં ખેદની તો ક્યાં વાત કરવી. મદ અભિમાન કરવાનો પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો. એ સર્વજ્ઞ છે અને સર્વજ્ઞતા પ્રાપ્ત કર્યા પછીથી હવે કંઈ બાકી પ્રાપ્તિમાં રહ્યું નથી. જેને કંઈક બાકી રહ્યું હોય ને પ્રાપ્તિમાં એને વધારે અભિમાન થાય. થોડુંક પ્રાપ્ત કર્યું હોય એને હંમેશા વધારે અભિમાન થાય, કહ્યું મેં આ પ્રાપ્ત કર્યું. અહીંયા તો પ્રભુ સર્વજ્ઞ થયા છે, બધું પ્રાપ્ત કરી લીધું છે, હવે એમને કોઈ પ્રકારે અભિમાન કરવાનો પ્રશ્ન જ નથી. કોની આગળ અભિમાન કરવું છે? અભિમાન કોની આગળ કરવાનું છે? પોતે તો સ્વરૂપમાં બિરાજી રહ્યા છે. રતિ વિસ્મય નિંદ્રા કંઈ નથી, નિંદ્રા નથી હોતી. જુઓ શરીર છે પણ નિંદ્રા નથી હોતી. પ્રભુને નિંદ્રા ન હોય, મુનિને પણ નિંદ્રા ઓછી થતી જાય છે. જેમ જેમ એની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ એને ઓછી થાય છે. અને જે સાચા મુનિ સાતમે ગુણસ્થાને પ્રચુર સ્વસંવેદન સહિત મુનિ છે એમને તો નિંદ્રા માત્ર પોણી સેકન્ડની નિંદ્રા હોય છે. એક પડખે જરાક એ નિંદ્રા આવી જાય છે બસ, અને પછી એ જાગૃત જ હોય છે. બાકી બીજા બધા મુનિને પણ પાછલા પહોરે જ નિંદ્રા હોય છે. એ બાકી તો પોતે પોતાના ધ્યાનની અંદર જ હોય છે એટલે એમને નિંદ્રા હોતી નથી, બહુ ઓછી નિંદ્રા હોય છે. અહીંયા તો કેવડી થયા છે, હવે એમને નિંદ્રા કેવી નહીં. જન્મ નથી, કોઈ ઉદ્વેગ નથી, કોઈ દોષ નથી. અને એવા એ 18 દોષથી રહિત કેવડી ભગવાન છે, અરિહંત ભગવાન છે. અહીંયા દોહા આપ્યા છે કે જન્મ જરા તૃષા ક્ષુધા વિસ્મય અર્તિ ખેદ રોગ શોક મદમોહ ભય નિંદ્રા ચિંતા સ્વેદ રાગ દ્વેષ અરુ મરણયુક્ત એ અષ્ટાદશ દોષ, નહીં હોતે અરહંત કે સો છબી લાયક મો. હવે પ્રશ્ન 23. સાચા શાસ્ત્ર આગમનું સ્વરૂપ શું છે? સાચા શાસ્ત્ર એટલે આગમનું સ્વરૂપ શું છે? જીન વાણીમાંથી જે આવ્યા હોય તે સાચા. સહેલી ને સાદી વ્યાખ્યા એક જ છે કે જે જીનવાણીમાંથી આવ્યા હોય પરંપરા. પરંપરા કેવી રીતે હોય કે જીનવાણીમાંથી જેમણે એ પ્રાપ્ત કર્યું છે અનુભવ સહિત એમણે એ પોતે ચકાસ્યું છે અને પછી એને બહાર મૂક્યું છે એ શાસ્ત્ર છે, તે સાચું શાસ્ત્ર. પણ જેમણે પોતે પોતાની મતિ કલ્પનાએ વિકલ્પને લઈને જે કંઈ લખાણ કર્યું છે અથવા તો કોઈક પ્રકારે કોઈક સંપ્રદાયની બુદ્ધિ સહિત કે પોતે કોઈક પ્રકારે પોતાનો માન કસાય પોસાય એવા અંતરમાં ભાવ સાથે જો કંઈ પણ નિરૂપણ કર્યું છે તો એમાં દોષ હોય છે, એટલે એ સાચા શાસ્ત્ર હોતા નથી. અહીંયા સાચા શાસ્ત્ર આગમનું સ્વરૂપ શું છે એનો બહુ સરસ જવાબ આપ્યો છે. પહેલું કે જેમાં અનેકાંત રૂપ સાચા જીવાદી તત્વોનું નિરૂપણ છે તથા જે સાચો રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ દેખાડે છે તે સાચા જૈન શાસ્ત્રો છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી આ લેવામાં આવ્યું છે. જૈન દર્શન અનેકાંત સ્વરૂપ છે. જૈન દર્શનના બધા જ વિધાનો છે તે સત્ય છે, કેમ કે કોઈ પણ વિધાન કરવામાં આવે છે તો એ વિધાનની સાથે એ કઈ અપેક્ષાએ એ વિધાન કરવામાં આવ્યું છે એ કહેવામાં આવે છે. એટલે એને એક અપેક્ષાથી વસ્તુનું સ્વરૂપ આમ કહ્યું છે, અને એ જ વખતે એના કરતા વિરુદ્ધ સ્વરૂપની પણ વાત કરવી હોય તો એને એ રીતે કહેવામાં આવે કે કોઈક બીજી અપેક્ષાએ આમ પણ છે. એનું નામ અનેકાંત. એનું નામ અનેકાંત. અને એનું જ્યારે વર્ણન કરવામાં આવે વાતમાં એ કહેવામાં આવે છે એ સ્યાતવાદ, એટલે કે કથનચિત આ રીતે છે. કથનચિત આ રીતે છે એટલે અનેક નયોથી વસ્તુનું સ્વરૂપ જ્યારે વિચારવામાં આવે, ધ્યાવવામાં આવે, એનું મનન ચિંતન કરવામાં આવે તો એ પ્રમાણ જ્ઞાન બને છે. અને આવું પ્રમાણ જ્ઞાન જેમાં હોય એ સાચું જ્ઞાન છે, અને આગમમાં એવા પ્રમાણ જ્ઞાન હોય છે. અનેકાંતરૂપ, અનેકાંતરૂપ બધું જ વર્ણન બધા જ પદાર્થોનું એટલે છ એ છ દ્રવ્યોનું નિરૂપણ છે. સાચા જીવાદી તત્વોનું નિરૂપણ છે, એટલે જીવાદી તત્વો છે એ તો સાચા જ છે પણ એનું નિરૂપણ સાચું છે. જેમ છે તેમ નિરૂપણ કરવામાં આવ્યું હોય, અન્ય પ્રકારે કરવામાં ના આવ્યું હોય. છ દ્રવ્યો ની સ્વતંત્રતા બતાવવી છે તો એ રીતે સ્વતંત્રતા બતાવવામાં આવી હોય. એનું અસ્તિત્વ બતાવવું છે તો એ રીતે જ અસ્તિત્વ બતાવવામાં આવ્યું છે કે જેવું હોય તેવું જ. અને એવું નિરૂપણ જે કરવામાં આવ્યું હોય એમાં એ નિરૂપણ કરનાર વ્યક્તિ છે એની પણ એવી જ દશા યોગ્યતા હોય કે પોતે જીનવાણીમાંથી એ અનુભવ દ્વારા એની પ્રાપ્તિ કરી છે અને પોતાની માન્યતાને એને પૂરેપૂરી અનુભવ દ્વારા ચકાસી છે અને પછી એને નિરૂપણ કર્યું છે, એટલે એની માન્યતા એ પ્રકારે જ હોય પછી નિરૂપણ કરે છે. અહીંયા તો લખવાવાળા લખે છે શું પોતે શું માનતા હોય ને કંઈક જાત જાતનું ચાલતું હોય, એ બધા જે શાસ્ત્ર અત્યારે વર્તમાનમાં લખાઈ રહ્યા છે એવા લખવા ના જોઈએ. યોગ્યતા વિના કોઈ એવા શાસ્ત્રોની રચના કરવી ન જોઈએ, કેમ કે પોતે જ્યાં સુધી સમ્યકદર્શી થયો નથી ત્યાં સુધી એ પોતાની મતિ કલ્પનાએ જે કંઈ લખે છે એમાં દોષ આવે છે, અને એ દોષને લઈને એ બીજાને માટે એ ક્યારેક મિથ્યા માન્યતાનું નિમિત્ત બને છે. તો અહીંયા કહે છે કે તથા જે સાચો રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ દેખાડે છે, એ શાસ્ત્ર એવા હોય કે મોક્ષ માર્ગ એમાંથી દરેકે દરેક ડગલે ને પગલે વિધાને વિધાને પ્રગટ થતો હોય, એ અધ્યાત્મશાસ્ત્ર હોય તો પણ એમ હોય, અને અધ્યાત્મશાસ્ત્ર ન હોય દ્રવ્યાનુયોગ ન હોય તો પણ એમ જ હોય કે જેમાંથી મોક્ષ માર્ગમાં જે વાત આવતી હોય એનાથી વિપરીત વાત હોય જ નહીં. એ એમાં પૂતગળનું વર્ણન થતું હોય તો પણ પૂતગળના વર્ણન પણ એ રીતે જ થતા હોય કે જેને લીધે થઈ અને જીવને પૂતગળ તરફ ઉદાસીનતા વર્તે. પૂતગળનું સ્વરૂપ એવી રીતે જ બતાવવામાં આવ્યું હોય, જે રીતે છે તે રીતે સ્પષ્ટ શુદ્ધ બતાવવામાં આવ્યું હોય, એટલે મોક્ષ માર્ગ દેખાડનારા હોય. મોક્ષ માર્ગ દેખાડનારા સાચા જૈન શાસ્ત્રો છે. બીજું કહે છે કે તીર્થંકર પરમદેવની વાણી જે પૂર્વાપર દોષ રહિત અને શુદ્ધ છે તેને આગમ કહેલ છે, શાસ્ત્ર કહેલ છે. ભગવાનની વાણીમાં કોઈ દિવસ વિરોધાભાસ હોતો નથી, ક્યારેય વિરોધાભાસ હોય નહીં. ભગવાનને તો સહજ રીતે જ અનેકાંતરૂપ વાણી અંતરમાંથી પ્રગટ થાય છે. તીર્થંકર ભગવાન તો શબ્દરૂપે વાણી કહેતા જ નથી, એ તો પૂર્વે એમણે જે ઉત્કૃષ્ટ પુણ્ય કર્યું છે એને લઈને એ ઓમકાર ધ્વનિ રૂપે એમના શરીરમાંથી એ પ્રગટ થાય છે. અને એ પ્રગટ થાય છે એનું નિમિત્ત કારણ એ છે કે કેવળ જ્ઞાન પ્રભુને વર્તે છે, કેવળ જ્ઞાન થયું છે એટલે એ નિમિત્તે એ જીવને એ શરીરમાંથી ઓમકાર ધ્વનિ પ્રગટ થાય છે. એટલે એ વાણીની અંદર કોઈ દોષ હોઈ શકે જ નહીં. એટલે પૂર્વાપર દોષ રહિત શુદ્ધ હોય છે તેને આગમ શાસ્ત્ર કહે છે. અન્ય મતિની અંદર ગમે તે પ્રકારે નિરૂપણ કરવામાં આવે અને એકાંતે નિરૂપણ કરવામાં આવ્યું હોય છે એટલે એ વાત જે છે તે વિરોધાભાસ સહિત હોય છે. એક જ રીતે કહેવામાં આવ્યું હોય કે સૃષ્ટિનો રચનારો બ્રહ્મા છે એમ કહી દઈએ અને એમ માન્યતા કરીને બેસી રહીએ એટલે કેટલાય પ્રશ્નો થાય, કેટલાય વિરોધાભાસ ઉપસ્થિત થાય. પ્રશ્ન થાય કે બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી તો બ્રહ્માને કોણે બનાવે, પહેલો પ્રશ્ન તો ત્યાંથી શરૂઆત થાય. અને બીજો પ્રશ્ન થાય કે બ્રહ્મા બધું લાવ્યા ક્યાંથી, અને ત્રીજો પ્રશ્ન થાય કે શા માટે કર્યું. એટલે આવી વાત જૈન દર્શનમાં હોતી નથી, પ્રભુની વાણીમાં એ વાત હોય નહીં, પ્રભુની વાણીમાં કોઈ વિરોધાભાસ આવે નહીં. આ નિયમસાર ગાથા 8માંથી લેવામાં આવ્યું છે. ત્રીજું છે, ખરેખર આગમ વિના પદાર્થોનો નિશ્ચય કરી શકાતો નથી, કારણ કે આગમ જ જેને ત્રણેય કાળે ઉત્પાદ વ્યય દ્રવ રૂપ ત્રણ લક્ષણો પ્રવર્તે છે એવા સકળ પદાર્થ સાર્થના યથાતથ જ્ઞાન વડે સુસ્થિત અંતરંગથી ગંભીર છે. પ્રવચન સારની ગાથમાંથી લેવામાં આવ્યું છે. પ્રવચન સારનો જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન વિભાગ છે, ત્રણ ભાગ છે. એમાં બીજો ભાગ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અદભુત છે. જગતના બધા પદાર્થોનું અને આ જગતની જે રચના છે એ કઈ રીતે અધ્યાત્મ અપેક્ષાએ છે અને એમાંથી કેવી રીતે દ્રવ્યલિંગી ભાવલિંગી થઈ જાય એવી બધી વાત એમાં પડી છે. સામાન્ય જે મિથ્યાદ્રષ્ટિ છે એને પણ એમાંથી જગતને વિશેની જે કંઈ આશ્ચર્યકારી ઘટનાઓ વગેરે જે એને મનમાં શંકા આશંકા જે થાય છે એના બધા સમાધાનો એને એમાંથી મળી રહે. એ એમ કહી શકાય કે પદાર્થ વિજ્ઞાન જે છે આખું એ સર્વોત્કૃષ્ટ પદાર્થ વિજ્ઞાન એ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં છે. પ્રવચન સારનો સ્વાધ્યાય અમે કર્યો એમાં સર્વોત્કૃષ્ટ પદાર્થ વિજ્ઞાન જેને કહી શકાય ભૌતિક શાસ્ત્ર આખું એ જૈન અપેક્ષાએ જે ભૌતિક શાસ્ત્ર છે તે એમાં વર્ણન કરવામાં આવ્યું છે. બહુ સુંદર વાત છે. પણ એમાં અધ્યાત્મ અપેક્ષાએ અધ્યાત્મને મુખ્ય રાખીને કે જેને પોતાના સ્વરૂપમાં સ્થિર થવું છે એ અપેક્ષાને મુખ્ય કરીને વાત જે કરવામાં આવી છે, કેમ કે આ ગ્રંથ છે તે દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે અને આ જ્ઞાન પ્રધાન ગ્રંથ છે એટલે જ્ઞાનની મુખ્યતાથી કહેવામાં આવેલો ગ્રંથ છે. પ્રવચન છે એટલે ભગવાનની વાણી છે. કુંદકુંદાચાર્ય ભગવાને ત્યાંથી આવી મહાવિદ્ય ક્ષેત્રમાંથી આવી અને સૌથી પ્રથમ આ ગ્રંથની રચના કરી છે. અદભુત ગ્રંથ છે. એવા આખા ગ્રંથનો અભ્યાસ કરવા જેવો છે, જરૂરથી અભ્યાસ કરવો જોઈએ. એમાં આ બધું બહુ સરસ રીતે વર્ણન આપ્યું છે. એમાંનું આ એક વાક્ય અહીંયા લઈ લીધું છે, એક જ વાક્ય છે પણ બહુ જ અર્થથી ભરેલું છે કે ખરેખર આગમ વિના પદાર્થોનો નિશ્ચય કરી શકાતો નથી, કારણ કે આગમ જ જેને ત્રણેય કાળે, ત્રણેય કાળે એટલે ઉત્પાદ વ્યય અને ધ્રુવ રૂપ, જગતના બધા જ પદાર્થો એ રીતે છે, ઉત્પાદ વ્યય અને ધ્રુવ રૂપ એટલે કે પર્યાયનો ઉત્પાદ છે અને પર્યાયનો વ્યય છે ને એ સમયે ધ્રુવ ટકીને રહે છે એવું જ્યારે સ્વરૂપ છે ત્યારે એવા ત્રણ લક્ષણો વર્તી રહ્યા છે ત્યારે એવા વખતે એવા સકળ પદાર્થ સાર્થના જગતના બધા જ પદાર્થના સમૂહો, જગતમાં જેટલા પદાર્થો છે એ બધા જ પદાર્થોનો સમૂહ એ જગત છે, એ પદાર્થોનું યથાર્થ જ્ઞાન અને યથાર્થ જ્ઞાન એટલે એ પદાર્થની ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનની પર્યાયો, એની ઉત્પત્તિ અને એના વ્યય, અને એ વખતે પદાર્થની ધ્રુવ રૂપે ટકી રહેવારૂપ અવસ્થા, એ બધું નિશ્ચિત છે. એ બધું નિશ્ચિત છે અને એ નિશ્ચિત છે ત્યારે એનો ખ્યાલ આપનાર આગમ જ હોઈ શકે. એમાં જ એ બધું સુસ્થિત ગંભીરપણે ભાસે છે. આગમ એટલે શાસ્ત્રમાં જ એની વાત આવે છે. શાસ્ત્ર સિવાય એ પદાર્થ સંબંધીની જે કંઈ માન્યતા છે એ બધી ભૂલ ભરેલી છે. કેમ કે દરેક દ્રવ્ય છે એનું સ્વરૂપ એવું જ છે. આત્મદ્રવ્ય લઈએ તો ભલે દ્રવ્ય ગુણને પર્યાય તો પહેલા કહીએ છીએ, દ્રવ્ય ગુણને પર્યાય, પણ પર્યાયનું સ્વરૂપ કેવું છે? ઉત્પાદ વ્યય સહિત પર્યાયનું સ્વરૂપ છે અને એ ઉત્પાદ વ્યય એ એક જ સમયમાં છે અને એ એક જ સમયમાં જ્યારે ઉત્પાદને વ્યય થાય છે, પૂર્વની પર્યાય છે એનો વ્યય થાય છે અને નવી પર્યાયનો ઉત્પાદ થાય છે, ત્યારે એ ધ્રુવપણે ટકી રહેનાર ધ્રુવ છે, તે ટકી રહેનાર તે દ્રવ્ય છે અને એ દ્રવ્યમાં અનંત ગુણો છે. પુદ્ગળ હોય તો પણ અનંત ગુણો છે, જીવ દ્રવ્યમાં અનંત ગુણો છે. એવું એ સ્વરૂપ જે છે એ આગમ સિવાય બીજે ક્યાંય હોઈ શકે નહીં. એવું પદાર્થનો નિર્ણય કરાવનારું જ્ઞાન એ આગમ સિવાય બીજે હોઈ શકે જ નહીં. કેમ કે એવું સૂક્ષ્મ સ્વરૂપ સર્વજ્ઞને ભાસ્યું છે અને સર્વજ્ઞની વાણીમાંથી, એ ઓમકાર ધ્વનિમાંથી આ આગમોની રચના થઈ છે. એટલે આગમો સિવાય આ વાત બીજે ક્યાંય, આવી સૂક્ષ્મતાથી વાત બીજે હોઈ શકે નહીં, એમ અહીંયા કેવું છે. આનો વિસ્તાર ઘણો છે પ્રભુ. આ વાક્ય જે પ્રવચન સારની ગાથામાંથી લેવામાં આવ્યું છે એનો વિસ્તાર આપણે ફરી પણ પાછો કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તો આ પ્રવચન સાર ગુજરાતી ગાથા 232 પૃષ્ઠ 379 આવતી વખતે બધા વાંચીને આવજો. આપણે થોડોક એનો વધારે વિસ્તાર કરીશું, કેમ કે આ અગત્યની વસ્તુ છે. એટલા માટે આપણે માત્ર અહીંયા પ્રશ્નો કરવા છે એવું નથી. વધારે પ્રશ્નોના વધારે જવાબો કરીને શાસ્ત્ર પૂરું કરીએ અથવા તો અહીંયા પ્રશ્નોત્તર માળા પૂરી કરીએ એમ નથી. કેમ કે પ્રશ્નોત્તર માળા એ પણ એમાં બધા શાસ્ત્રોનો સાર ભરી દીધો છે, એટલે એ દ્વારા આપણે ઘણા શાસ્ત્રોનું જ્ઞાન કરી રહ્યા છીએ. તો આપણે એવી કોઈ ઉતાવળ નથી. જ્યારે જ્યારે કોઈ વસ્તુ અગત્યની એ પ્રમાણેની આવતી હોય શાસ્ત્રમાંથી, તો એ ગાથાને આપણે વિસ્તારપૂર્વક સમજીએ, એ આપણે માટે ઉપકારી નીવડશે. તો કોઈ પ્રશ્ન હોય તો, અન્યથા જય જિનેન્દ્ર પ્રભુ.